આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત તેના ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન નહીં કરે. વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી બપોર સુધી મુલતવી. 9 સપ્ટેમ્બરે યોજાનારી ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ. તપાસ સમિતિના અહેવાલને પડકારતી ન્યાયાધીશ યશવંત વર્માએ કરેલી અરજીને સર્વોચ્ચ અદાલતે ફગાવી. અને ફાન્સના જંગલમાં લાગેલી ભીષણ આગમાં 16,000 હેક્ટરથી વધુ જમીનનો નાશ થયો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત તેના ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન નહીં કરે. આજે નવી દિલ્હીમાં એમએસ સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદમાં સંબોધન કરતા તેમણે આ મુજબ કહ્યું હતું. તેમણે ખેડૂતોનું કલ્યાણ તેમની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતી ઉપર ખર્ચ ઘટાડવા માટે સતત કામ કરી રહી છે.
ડોક્ટર સ્વામીનાથનને એક કદમ આગે બઢતે હુએ બાયો હેપીનેસ કા આઈડિયા દિયા. ડોક્ટર સ્વામીનાથન કહેતે થે કે બાયોડાયવર્સિટી કી તાકત સે હમ સ્થાનીય લોગો કે જીવન મે બહોત બડા બદલાવ લા સકતે હૈ. લોકલ રિસોર્સિસ કે ઇસ્તેમાલ સે લોગો કે લિયે આજીવિકા કે નયે સાધન બના સકતે હૈ.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આજે ભારત દૂધ, કઠોળ અને શણનો વિશ્વનો નંબર એક ઉત્પાદક દેશ છે. તેમણે કહ્યું કે ડોક્ટર સ્વામીનાથને ભારતને ખાદ્ય ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા માટે ચળવળનું નેતૃત્વ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે ડોક્ટર સ્વામીનાથનના વિચારો અને અભિગમ આજે પણ ભારતના કૃષિ ક્ષેત્રમાં દેખાય છે. તેમણે આબોહવા સ્થિતિસ્થાપક પાકોની શક્ય તેટલી વધુ જાતો વિકસાવવા અને ગરમી પ્રતિરોધક પાક ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.
ડોક્ટર સ્વામીનાથન ને ભારત કો ખાદ્યાન્ન મેં આત્મનિર્ભર બનાને કા અભિયાન ચલાયા. વો ખેતી મેં કેમિકલ કે બઢતે પ્રયોગ ઓર મોનોકલ્ચર ફાર્મિંગ કે ખતરો સે કિસાનો કો લગાતાર જાગૃત કરતે રહે. યાની એક તરફ વો ગ્રેન પ્રોડક્શન બઢાને કા પ્રયાસ કર રહે થે ઓર સાથે ઉન્હેં ધરતી મા કી ભી ચિંતા થી.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ છેલ્લા 10 વર્ષમાં હાથવણાટ ક્ષેત્રને દેશભરમાં એક નવી ઓળખ અને શક્તિ મળી હોવા ઉપર ભાર મૂક્યો હતો. વિવિધ મુદ્દાઓ ઉપર વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવેલા સૂત્રોચ્ચાર વચ્ચે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા છે. બપોરે 12 વાગે પ્રથમ મુલતવી રહ્યા બાદ જ્યારે લોકસભા ફરી મળી ત્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સુધારા બિલ 2025 રજૂ કર્યું. દરમિયાન વિપક્ષી સભ્યોએ ખાસ સઘન સુધારા મુદ્દા ઉપર ચર્ચાની માંગણી સાથે સૂત્રોચ્ચાર કરતા પ્રિસાઇડિંગ ઓફિસરે ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કર્યું હતું. રાજ્યસભામાં પણ વિરોધ પક્ષોનો હોબાળો ચાલુ રહેતા ઉપસભાપતિએ ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખી હતી. સરકારે કહ્યું છે કે સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ કુલ 8,000 પ્રોજેક્ટ્સમાંથી 95% પૂર્ણ થઈ ગયા છે. આજે લોકસભામાં પૂરક પ્રશ્નના જવાબમાં ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલે જણાવ્યું હતું કે 1,53,000 કરોડ રૂપિયાથી વધુના 7,336 પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા છે. તેમણે કહ્યું કે બધા 100 સ્માર્ટ શહેરોમાં સંકલિત કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રો છે. મંત્રીએ કહ્યું કે મિશનના 100 શહેરોને કુલ બજેટ ખર્ચના 99%થી વધુ રકમ ફાળવવામાં આવી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે તાજેતરમાં શરૂ કરાયેલ ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંક USBRL, જે ભારતના સૌથી પડકારજનક રેલવે પ્રોજેક્ટ્સમાંનો એક છે, તે વૈશ્વિક સ્તરના સલામતી પગલા સાથે બનાવવામાં આવ્યો છે અને હિમાલયના સંવેદનશીલ ઇકોલોજીમાં ઓછામાં ઓછી ખલેલ પહોંચાડનારો છે. 272 કિલોમીટર લાંબો USBRL પ્રોજેક્ટ, જે ઉધમપુર, રિયાસી, રામબન, અનંતનાગ, પુલવામા, બડગામ, શ્રીનગર અને બારામુલ્લા જિલ્લાઓમાંથી પસાર થાય છે, તેમાં ચેનાબ નદી પરનો વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ અને ભારતીય રેલવેનો અજીખાંડ પરનો પ્રથમ કેબલ સ્ટેડ પુલ સામેલ છે. જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં કેન્દ્રીય અનામત પોલીસ દળનું વાહન ખીણમાં પડતા 3 જવાનોના મોત થયા છે અને 15 ઇજાગ્રસ્ત થયા છે. કર્મચારીઓ બસંતગઢથી એક ઓપરેશનમાંથી પાછા ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના સર્જાઈ હતી. આ વાહન ફોર્સની 187મી બટાલિયનનું હતું. વાહનમાં 23 જવાનો સવાર હતા. 2 જવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને 16 ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વધુ એકનું મોત થયું હતું. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના ઉમેદવારો 21 ઓગસ્ટ સુધી ઉમેદવારીપત્ર ભરી શકશે. આગામી 9 સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
पिछले महीने उपराष्ट्रपति पद से जगदीप धनखड़ के इस्तीफे के बाद यह चुनाव आवश्यक हो गया है। यह 17वां उपराष्ट्रपति पद के लिए चुनाव होगा। उपराष्ट्रपति का चुनाव एक निर्वाचक मंडल द्वारा किया जाता है, जिसमें लोकसभा और राज्यसभा के सदस्य शामिल होते हैं। अधिसूचना के अनुसार इच्छुक उम्मीदवार इस महीने की 21 तारीख तक अपना नामांकन दाखिल कर सकते हैं। नामांकन पत्रों की जाँच 22 अगस्त को होगी, जबकि नाम वापस लेने की अंतिम तिथि इस महीने की 25 तारीख होगी। मतगणना 9 सितंबर को होगी। सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली।
आ समाचार आप आकाशवाणी ઉપરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_abad ને ફોલો કરશો। સર્વોચ્ચ અદાલતે ન્યાયાધીશ યશવંત વર્માની અરજી ફગાવી દીધી છે। અરજીમાં તેમણે 3 સભ્યોની આંતરિક તપાસ સમિતિના તારણો ધરાવતા પ્રસ્તાવને પડકાર્યો હતો, જેમાં તેમને દૂર કરવાની ભલામણ કરાઈ હતી। ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ એજી મસીહની બેન્ચે જણાવ્યું હતું કે તેમની અરજી વિચારવા યોગ્ય નથી, કારણ કે તેઓ પ્રક્રિયામાં ભાગ લીધા પછી આંતરિક તપાસ સમિતિના તારણોને પડકારી શકતા નથી। 14 માર્ચે દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન ઉપર બળી ગયેલી રોકડ મળી આવ્યા બાદ દિલ્હી વડી અદાલતના તત્કાલીન ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા તપાસ હેઠળ આવ્યા હતા। કેસ પછી તેમને અલ્હાબાદ વડી અદાલતમાં પાછા મોકલવામાં આવ્યા હતા અને આરોપોની આંતરિક તપાસ શરૂ કરવામાં આવી હતી। કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે નવી દિલ્હીમાં યુએન મહિલાના મુખ્ય ક્ષમતા નિર્માણ કાર્યક્રમ શિલિટ્સ 2ના બીજા સંસ્કરણનું ઉદઘાટન કર્યું। આ કાર્યક્રમ યુએન મહિલા ભારત દેશ કાર્યાલય દ્વારા આયોજિત 2 દિવસીય વર્કશોપ છે। મહિલા અનામત કાયદો 2023 પસાર થયા પછી આ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ ક્ષણે આયોજિત કરવામાં આવી રહ્યો છે, જે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામત ફરજિયાત બનાવે છે। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી દ્વારા 750 કરોડ રૂપિયાના જીએસટી કૌભાંડના સંદર્ભમાં રાંચી, કોલકાતા અને મુંબઈમાં 8 સ્થળોએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા દરોડાના બીજા રાઉન્ડમાં શિવકુમાર દેવરા અને તેમના જૂથના સ્થળોની તપાસ કરવામાં આવી રહી છે। ઈડી રાંચીમાં પીપી કમ્પાઉન્ડ સ્થિત કૃષ્ણા એપાર્ટમેન્ટમાં રહેણાંક ફ્લેટ સહિત 6 સ્થળોએ દરોડા પાડી રહી છે। મણિપુરમાં રાજ્ય પોલીસે ખાસ ઝુંબેશ દરમિયાન ગેરકાયદે રહેતા લોકો અને માન્ય દસ્તાવેજો ન ધરાવતા વિદેશી નાગરિકોને પકડી પાડ્યા છે। પોલીસના અહેવાલ અનુસાર આ ઝુંબેશ દરમિયાન માન્ય દસ્તાવેજો વગરના 170 વ્યક્તિ અને મુદત પૂરી થયેલા દસ્તાવેજો ધરાવતા 134 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે। ફ્રાન્સના જંગલમાં ગત મંગળવારે લાગેલી આગમાં 16,000 હેક્ટરથી વધુ જમીનનો નાશ થયો છે। અહેવાલો અનુસાર ભારે ગરમી, શુષ્ક પરિસ્થિતિઓ અને ભારે પવનના કારણે જંગલની આગ ઝડપથી ફેલાઈ રહી છે। આગને કાબૂમાં લેવા માટે 2100થી વધુ અગ્નિશામક દળો, 500 ફાયર ટ્રક, લશ્કરી કર્મચારીઓ અને વિમાનોને તૈનાત કરવામાં આવ્યા છે। આગ 5-6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે। કેરળમાં તબીબી શિક્ષણ વિભાગે 51 ડોક્ટરોને સરકારી સેવામાંથી બરતરફ કર્યા છે। રાજ્યના આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ડોક્ટરોમાંથી કેટલાક શરૂઆતમાં રજા ઉપર હતા અને ત્યારબાદ અનધિકૃત રીતે ગેરહાજર રહ્યા હતા, જ્યારે કેટલાક અન્ય વિદેશ ગયા હતા અથવા અન્ય સંગઠનોમાં જોડાયા હતા। આ ડોક્ટરોની લાંબી ગેરહાજરીના કારણે રાજ્યભરની સરકારી મેડિકલ કોલેજોના સુગમ કાર્યને ગંભીર અસર થઈ હતી। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત તેના ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન નહીં કરે। વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી બપોર સુધી મુલતવી। 9 સપ્ટેમ્બરે યોજાનારી ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ। તપાસ સમિતિના અહેવાલને પડકારતી ન્યાયાધીશ યશવંત વર્માએ કરેલી અરજીને સર્વોચ્ચ અદાલતે ફગાવી। અને ફ્રાન્સના જંગલમાં લાગેલી ભીષણ આગમાં 16,000 હેક્ટરથી વધુ જમીનનો નાશ થયો। હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો। આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા।